તારીખ 3/10/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 843 અને 844 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 409
જે ધર્મ કર્યો છે તે નિશ્ચિત કરીને કર્યો છે, અનુભવ થી નિશ્ચિત કરેલો છે, નિશ્ચિત કરેલો છે એટલું જ નહીં પણ અનુભવથી નિશ્ચિત કરેલો છે, અને તેથી તે નિશ્ચયથી અન્યથા પ્રકારે ધર્મનું આરાધન થઈ શકવા યોગ્ય નથી. એટલે બીજા કોઈ પ્રકારે ધર્મનું આરાધન કોઈ કરવા ચાહે કે કોઈ ભારે કથે અન્ય માર્ગમાં જાય છે, અન્ય મતમાં જાય છે, જે માર્ગથી એ પ્રાણમુખ છે એમાં વિરાધના થશે, ગ્રહિત મિથ્યાત્મને આરાધના નહીં થાય. કેમ કે માર્ગનો વિષય છે એટલે ગ્રહિત મિથ્યાત્મ થશે. શ્રીમદ વિતરાગ ભગવંતો એ નિશ્ચિતાર્થ કરેલો એવો, નિશ્ચયથી અને વ્યવહારથી બંને પ્રકાર લેવા, એવો અચિંત્ય ચિંતામણી સ્વરૂપ શું એટલું એનું મૂલ્ય છે કે જેનું મૂલ્ય ચિંતામણીથી પણ મૂલવી શકાય નહીં. અચિંત્ય ચિંતામણી સ્વરૂપ આત્માને પરમ હિતકારી, પરમ અદભુત, સર્વ દુઃખનો નિસંશય અત્યંત ક્ષય કરનારો અને પરમ અમૃત સ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તો તણે કાળ જયવંત વર્તો, એવો ધર્મ મારા આત્મામાં જયવંત વર્તો અને જગતમાં તો ત્રણે કાળ જયવંત વર્તો. કેમ કે એ ધર્મ પ્રગટ રહેવાથી બીજા આત્માઓને પણ એ ધર્મ પામવાનું કારણ બને છે. એ ધર્મ જયવંત રહેવાથી, જીવંત રહેવાથી બીજા આત્માઓને પણ એ ધર્મ પ્રાપ્તિનું કારણ બને છે. તે શ્રીમદ અનંત ચતુષ્ટય સ્થિત ભગવંતનો અને તે જયવંત ધર્મનો આશ્રય સદૈવ કર્તવ્ય છે. એ ભગવાનનો આશ્રય કર્તવ્ય છે અને એ ધર્મનો આશ્રય પણ કર્તવ્ય છે. એક વ્યવહાર છે અને એક નિશ્ચય છે. ધર્મ છે તે નિશ્ચય છે, ભગવાનનો આશ્રય કરવો તે વ્યવહાર છે. કેમ કે ધર્મની ઉત્પત્તિનું મૂળ સર્વજ્ઞ પરમાત્મા છે. જેને બીજું કઈ સામર્થ્ય નથી એવા અબુધ અને અશક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમ સુખ હેતુ એવા અદ્ભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે, અધીરજથી ખેદ કર્તવ્ય નથી. એક ગૂઢ વાત અહીંયા એ છે કે તે આશ્રયના બળથી પરમ સુખ હેતુ એવા અદ્ભુત ફળને પામ્યા છે. મુખ્યપણે અહીંયા અનંત ચતુષ્ટય સ્થિત ભગવંતની વાત લીધી છે, એટલે સજીવન મૂર્તિની વાત લીધી છે. અબુધ અને અશક્ત મનુષ્યો પણ એ આશ્રયના બળથી પરમ સુખના કારણભૂત એવા અદ્ભુત ફળને પામ્યા છે, એટલે મોક્ષ માર્ગને પામ્યા છે. સુખનો હેતુ છે ને મોક્ષ માર્ગ છે, એ પરમ સુખનો હેતુ છે. તો આશ્રયનું ફળ શું? તે પરમ સુખના હેતુ રૂપ મોક્ષ માર્ગ એમ કે છે. પરમ સુખ છે તે મોક્ષ છે, એનો હેતુ છે તે મોક્ષ માર્ગ છે, એનો જીવંત દ્રષ્ટાંત સૌભાગભાઈ છે. સૌભાગભાઈ તત્વજ્ઞાનના વિષયમાં સીધા બહુ નથી ગયા, તે સીધા ગયા છે સજીવન મૂર્તિના આશ્રયમાં. એક જગ્યાએ લખે છે કે તમને સત્પુરુષની ઓળખાણ થઈ એવું પ્રથમ સંકેત થયું, પછી આગળની વાત કેમ મળતી નથી, કેમ થતી નથી, એટલે પદાર્થ નિર્ણયમાં તમે કેમ આવતા નથી, એ દિશામાં એમનો પ્રયત્ન જ નહોતો. એ દિશામાં પ્રયત્ન પણ થવું જોઈએ છે, પણ એ દિશાનો એમનો પ્રયત્ન નહોતો. શ્રીમદજીને જોયા પછી એમને બીજું કઈ સૂઝતું નહોતું, એમ કહ્યું તો ચાલે. અને તે ત્યાં સુધી કે છેલ્લે મરણ પથારીએ આવી ગયા માનગીમાં, ત્યારે પણ એમણે એક જ માગણી કરી છે, તમે અહીંયા આવો, મારે તમારા દર્શન કરવા છે, તમે અહીંયા આવો. આ સિવાય એમણે કોઈ પત્રમાં તત્વજ્ઞાનની માગણી નથી કરી, મને સમ્યક દર્શન પમાડો, મને આત્મા દેખાડો, એવું કાંઈ નથી કર્યું. ઠીક, સત્પુરુષ પ્રત્યેનો અનહદ ભક્તિભાવ એમનો હતો. કેટલો અનહદ ભક્તિભાવ હતો, એટલે છેલ્લે એ લખ્યું કે હવે તમારા વિયોગમાં મારા પ્રાણ છૂટી જશે, હવે મંદવાડને કારણે, માંદગીને કારણે મારો મૃત્યુ નહીં થાય, પણ તમારા વિયોગને કારણે, તમારા વિરહને કારણે મારું મૃત્યુ થઈ જશે. તે છેલ્લી હદે આવી જાય ત્યારે એમણે જોયું, હવે આ પામવાના અધિકારી થઈ ગયા, પછી વાર નથી લાગી. કેમ કે પદાર્થ નિર્ણય કરતા તો વાર જ નથી લાગતી, એ તો પદાર્થને અનુભવાંશે જોવાનો છે, અને અનુભવાંશ પ્રત્યક્ષ મોજૂદ છે હર સમય, એમાં કેટલી વાર લાગે. પછીના પુરુષાર્થમાં કલાકો કે દિવસો લાગે, નિર્ણયમાં તો કઈ પ્રશ્ન જ નથી. એ પદાર્થ નિર્ણયમાં તરત આવ્યા, ઈડર લઈ ગયા એ જગ્યા, અનુભવ અઠવાડિયામાં આવી ગયા, પાંચ સાત દિવસમાં આવી ગયા. કેટલું એમ થયું છે હવે જુઓ, કે જેને બીજું કાંઈ સામર્થ્ય નથી, એવા અભૂત કઈ શાસ્ત્ર ભણ્યા નથી, શું કોઈ દિગંબરના શાસ્ત્રો ભણ્યા નથી, શું એને બીજું કઈ સામર્થ્ય નથી, એવા અબૂધ અને અશક્ત મનુષ્યો, શું આની શું શક્તિ છે, આ સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની આને શું શક્તિ છે. પણ તે આશ્રયના બળથી, શું સત્પુરુષના સજીવન મૂર્તિના, એને ભગવંત કયો, અનંત ચતુષ્ટય સ્થિત ભગવંત લીધા છે અહીંયા, પણ એમાં સજીવન મૂર્તિ ત્રણેય સમાઈ જાય છે. પરમ સુખ હેતુ એવા અદભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે ત્રણેય કાળે. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે, માટે ધર્મ પામવાનો નિર્ધાર કર્તવ્ય છે અને આશ્રય જ કર્તવ્ય છે. હેતુ તો ધર્મ પામવાનો છે, હેતુ કોઈ બીજો નથી. અને બીજો હેતુ હોય તો નિષેધ કરે છે, જરાક બીજા હેતુની વાત આવે, તમારા સત્સંગમાં આવવું છે અને સાથે સાથે રેવાશંકરભાઈને પણ મળવું છે તો કે નહીં, તો નહીં આવતા, શું ના પાડીને ના પાડી દીધી. એક જ વાત રાખો, મારી સાથે બીજી વાત નહીં રાખો. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે, અધીરજથી ખેદ કર્તવ્ય નથી. અધીરજનો વિષય અંબાલાલભાઈનો અવારનવાર આવ્યો છે, પણ આ પત્રમાં કોઈ નામ નથી. કેટલાક પત્રો એમણે સંબોધન વગર સીધા જ શરૂ કરેલા છે, આપણે ઈડરમાં જોયા હતા, એટલે એનું કવર હોય તો ખબર પડે, પુષ્કાળમાં તો સીધી ખબર પડી જાય, સંબોધન ન કર્યું હોય તો સરનામા ઉપરથી કવરની ખબર ન પડે, શંકા એ જાય છે. માટે આશ્રય જ કર્તવ્ય છે, અધીરથી ખેદ કર્તવ્ય નથી. ચિત્તમાં દેહાદી ભયનો વિક્ષેપ પણ કરવો યોગ્ય નથી. અને હવે દેહનું શું થશે, ક્યારે કાંઈ ધાર્યું નહીં ઉતરે, ઉંમર થઈ ગઈ આટલી, શું એ પણ કર્તવ્ય નથી. ચિત્તમાં દેહાદી ભયનો વિક્ષેપ પણ કરવો યોગ્ય નથી. દેહાદી સંબંધી જે પુરુષો હર્ષ વિષાદ કરતા નથી, દેહાદીમાં બધા સંયોગો લઈ લેવા, અનુકૂળતા પ્રતિકૂળતાનો ભય પણ કર્તવ્ય નથી. એમ પ્રતિકૂળતાઓ આવશે તો શું થશે એ ભય પણ કર્તવ્ય નથી. દેહાદી સંબંધી જે પુરુષો હર્ષ વિષાદ કરતા નથી તે પુરુષો પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે એમ સમજો. ઠીક, બાર અંગનો સાર એને હાથમાં રાખ્યો, હા એ જ દ્રષ્ટિ કર્તવ્ય છે. એટલે દેહાત્મ બુદ્ધિ જેણે છોડી અને આત્મદ્રષ્ટિ જેણે પ્રાપ્ત કરી, એ દ્વાદશાંગના સારને, બાર અંગના સારને સંક્ષેપમાં એણે સમજી લીધો છે. આવી વાત સહેલી, સુગમ, સરળ છે, બથાવું બાંધશે આ કે અગમ્ય છતાં સરળ માર્ગ છે. માર્ગ કેવો છે? અગમ્ય છતાં સરળ માર્ગ. અગમ્ય એટલે કે વિચાર કરવા જાય ને મનથી વિચાર કરીને ઊંડો ઉતરવા જાય તે ઇન્દ્રિય જ્ઞાનથી તે અગમ્ય અને અગોચર છે. ઇન્દ્રિય જ્ઞાનથી એનો પત્તો લાગશે અને આગળ એક મથળો આવે છે. અગમ્ય છતાં સરળ એવા મહત્પુરુષના માર્ગને નમસ્કાર. કેવો માર્ગ લીધો? માર્ગનું વિશેષણ કેવું આપ્યું? કે અગમ્ય છતાં સરળ એવા મહત્પુરુષના માર્ગને નમસ્કાર. એવું છે. મંદ કષાયમાં ન થાય. મંદ કષાયમાં કષાય મંદ થાય તો દેહાદીનો અહંભાવ તીવ્ર થઈ શકવા યોગ્ય છે. ના, એવું કઈ નથી. મંદ કષાય જુદી વાત છે અને દર્શન મોહને લઈને દેહાત્મ બુદ્ધિ છે એનું મટવું એ બીજી વાત છે. મંદ કષાય ચારિત્ર મોહનો કષાય મંદ થાય છે, અહીંયા દર્શન મોહનો વિષય છે. ચારિત્ર મોહનો વિષય નથી પણ દર્શન મોહનો વિષય છે. એ ઘણા ભૂલ કરે છે, ઘણા તો એવું જ માની બેઠા છે કે શ્રીમદજી નો ગ્રંથ એટલે મંદ કષાયની વાતો. શું શ્રીમદજી બધી મંદ કષાયની વાતો કરી છે? સમયસર ને ગુરુદેવની જેમ સમ્યક દર્શનની વાતો નથી કરી, એ ભૂલ છે. ત્રણેય કાળના સત્પુરુષો એક જ વાત કરે છે, કોઈ બીજી વાત કરતા નથી. કોઈ બીજી વાત કરે છે એવું લાગે ત્યારે એ બુદ્ધિની મતિની અસરળતા છે. શું? મતિની એ વક્રતા છે અને સ્થૂળતા પણ છે, કેમ કે એને સૂક્ષ્મપણે આશય પકડવામાં આવ્યો નથી. અને ઘણા એ અભિપ્રાય બાંધી લઈએ છે. આ તો બધું મન કસાયની વાતો છે, બધું મન કેમ કે સમ્યક દર્શન પહેલાની બધી વાતો તો મન કસાયની જ હોય ને? કે ના, એવું નથી. સમ્યક દર્શન પહેલા સમ્યક દર્શન પામવું કઈ રીતે એવી વાતો પણ હોઈ શકે છે જેને સમ્યક દર્શનના કારણરૂપ પરિણામો કહેવામાં આવે છે. અને તેથી એમણે એનું નામ સમ્યક દર્શન આપ્યું છે. શું? કારણને પણ સમ્યક દર્શન કહ્યું અને કારણના કારણને પણ સંકેત કહી દીધું, ત્યાં સુધી લાઈન હાંધી દીધી. મુમુક્ષુઓ ઉપર એ ઉપકાર કર્યો છે કે તમારે મૂંઝાવાની જરૂર નથી, તમે પહેલા સંકેતને પ્રાપ્ત કરી શકો છો, ત્યાર પછી બીજા સંકેતને પણ પ્રાપ્ત કરી શકો છો. અને એ ત્રણેય સંકેત ઉપાસવા યોગ્ય છે, માન્ય કરવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે, એમ કરીને વિતરાગોએ આ માન્ય કરેલું ને સંમત કરેલું છે, એમ ભગવાનને પણ વચ્ચે લેવા છે. મમત્વ ઉડી ગયું માટે, મમત્વ ચારિત્રમો નું નથી ઉડ્યું. ચારિત્રમો નું તો મમત્વ છે જ્ઞાની ને, પણ દર્શન મોહ નથી એને શરીરમાં પોતાપણું, દર્શનના અભાવને લઈને ભાસતું નથી. બે ભિન્ન ભાષે છે. હા, એવું નથી, મનકશાની વાતો નથી. પણ એ પુરુષો પૂર્ણ બાર અંગના સંક્ષેપને સમજ્યા છે એનો અર્થ શું થાય? બાર અંગનો સંક્ષેપ કોના હાથમાં આવે? સમ્યક દ્રષ્ટિના હાથમાં આવે કે મિથ્યા દ્રષ્ટિના હાથમાં આવે? મનકશાય તો 11 અંગ નવ પૂર્વ ભણીને દિગંબરી દીક્ષા અંગીકાર કરીને પંચમહાવ્રત સમિતિ ગુપ્તી જીનાજ્ઞા પ્રમાણે નિરતિચાર પાળીને મિથ્યાત્મા રહ્યો, એને કાંઈ સાર હાથમાં આવ્યો નથી. એ તો અનંત પરિભ્રમણ હોય છે એનું. કેટલું હજી અનંત પરિભ્રમણ ઊભું છે ત્યાં હજી. હા, જરાય નિવર્ત્યો નથી, અને જ્યાં જરાય એને પરિભ્રમણ નો એક આટો પણ ઓછો થયો નથી, એમ છે. એટલું પાળે એમ નહી, પછી પરિસર ની વાત લે કે એ નિરતિચાર પાળતા કોઈ એવો ઉપસર્ગ કરે કે જીવતી ચામડી ઉતરીને ખાર છાંટે. ગુરુદેવ તો સમર્થમાં સમર્થ દ્રષ્ટાંત લેતા હતા. તો પણ જેની મુખની રેખા ફરે નહીં, આંખનો ખૂણો લાલ થાય નહીં. અરે, હું તો જૈન મુનિ છું, હું તો જૈન મુનિ છું, મારે કોઈના ઉપર ક્રોધ કરવા યોગ્ય નથી. શું આધાર લીધો? હું જૈન મુનિ થયો છું એનો, હું આત્મા છું એનો નહીં. દીક્ષા તો ઉદયના ઘરની છે, એને ઉદય નો આધાર લીધો, આત્માનો આધાર ન લીધો ને, ઉદય નો આધાર લીધો. કસાય તીવ્ર થવામાં પણ ઉદય નો આધાર, કસાય મંદ થવામાં પણ ઉદય નો આધાર. ત્યાં મંદ કસાયમાં જાય છે, ત્યાં ક્રોધ ક્રોધ નથી કર્યો એ મંદ કસાયમાં જાય છે. અને મેં ક્રોધ કર્યો નથી, મેં ક્ષમા ભાવ રાખ્યો છે, એ જે શુભાવમાં અહંપણું કર્યું એ દર્શન મોહમાં જાય છે. દર્શન મોહને તીવ્ર કરે છે, ચારિત્ર મોહને મંદ કરે છે, અને દર્શન મોહને તીવ્ર કરે છે. 6-6 મહિનાના ઉપવાસ કરે, ઉપસર્ગ કોઈ ન કરે તો ઉપવાસ કરે પોતે 6-6 મહિનાના, પણ દર્શન મોહને મંદ કરવાને બદલે તીવ્ર કરી લે, એવી બધી પરિસ્થિતિ બને છે. એમ સમજો, અને એ જ દ્રષ્ટિ કર્તવ્ય છે, એવી જ આત્મદ્રષ્ટિ કર્તવ્ય છે કે જેમાં દેહાદી ભિન્ન ભાષે. પ્રેરણા આપે છે નિરાશા દૂર કરવા માટેની, કે અરે રે, હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ, એ આદિ ખેદ નહીં કરતા. વિતરાગ પુરુષોનો ધર્મ જે દેહાદી સંબંધીથી હર્ષ વિષાદ વૃત્તિ દૂર કરી, આત્મા અસંગ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. જો કેનો આધાર લેવાનો છે? આ આત્મા અસંગ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એવી વૃત્તિનો, આત્માકાર વૃત્તિનો નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવું નિશ્ચય ના આશરે બે જુદા જુદા પદ લીધા. જોયું, નિર્ણય નથી કર્યો એને નિર્ણય કરવો અને નિર્ણય પૂર્વક આશ્રય કરવો. સીધો આશ્રય નથી થતો, નિર્ણય પૂર્વક આશ્રય થાય છે. તો વૃત્તિને પરિણામ એક અર્થમાં પણ વપરાય ને જુદા અર્થમાં પણ વપરાય. વૃત્તિનો અહીંયા બુદ્ધિ અર્થ કરવો જોઈએ, અભિપ્રાય અર્થ કરવો જોઈએ. પણ કોઈ વાર એક અર્થમાં પણ વપરાય છે. પણ જ્યાં જે કહેવાનો આશય હોય, અભિપ્રાય હોય, કૌન હોય, એ પ્રમાણે અર્થ થાય છે. લઈ શકાય છે, અહીંયા અભિપ્રાય લઈ શકાય છે. હું ધર્મ પામ્યો નથી અને હું ધર્મ કેમ પામીશ, એ વિષયનો એ આદિ ખેદ નહીં કરતા, એમ એકલા ખેદમાં નહીં રોકાતા. એવો ખેદ આવે ખરો, મનુષ્યને એ પ્રશસ્ત દ્વેષ છે. પોતે ધર્મ ન પામે તો એનું દુઃખ એને લાગે ખરો, સર્વથા ન લાગે એમ અહીંયા કહેવાનો અભિપ્રાય નથી. પણ જેને પત્ર લખ્યો છે એને વિશેષ ખેદ રહે છે. અંબા સુધી અંબાલાલભાઈ બાબા જેને પત્ર લખ્યો છે એને વિશેષ ખેદ રહે છે. એટલે એને હવે ખેદ પામવાની વાત નથી કરતા. શરદીથી તાવ આવ્યો હોય એને માથે બરફના પોતા ન મુકાય, તો ડબલ નિમોનિયા થાય. લૂ લાગી હોય તો એને બરફના પોતા મુકાય, પણ શરદીનો તાવ આવ્યો હોય એને ભલે 104 ડિગ્રી તાવ હોય તો પણ એને માથે કઈ બરફના પોતા ન મુકાય. એને શીતોપચાર કરાય જ નહીં, કેમ કે એને તો શરદી લાગી ગઈ છે. એટલે એનો તાવ તો એની શરદીના કફને હુકમવા માટે છે, એના ઉપર પછી ક્યાં ઠંડામાં ઠંડુ કરે. એમ જેને હર્ષ વિષાદ થઈ રહ્યો છે એને ન થવો જોઈએ એમ કે, અને નથી થતો એને શું કે ધર્મ પામ્યો નથી એનો કઈ ખેદ થાય છે, એનું કઈ દુઃખ લાગે છે એને એમનું પણ કે. એટલે આ એક વ્યક્તિગત સંબોધન છે, અથવા ઉપદેશનો કક્ષા પણ એવી છે કે ભિન્ન ભિન્ન કોટિના જીવને ભિન્ન ભિન્ન પ્રકારનો ઉપદેશ હોય છે. એક ઉપદેશ બધાને લાગુ પડે એવું બનતું નથી, ભલે સિદ્ધાંતિક ગ્રંથ હોય તો પણ. હા, ભિન્ન ભિન્ન આવે જ તે આવે જ. એક પ્રકારનો ઉપદેશ આવે તો ગ્રંથ ક્યાંથી, ગ્રંથ રચના ક્યાંથી થાય? એક જ વાત ઉપદેશની કરવી હોય તો ગ્રંથ રચના ક્યાંથી થાય? એટલે એમાં તો જુદી જુદી કુટીના જીવોને આવ્યા વગર સમયસારમાં એમ પણ કહ્યું કે રાગ જીવ કરે છે. એ જ સમયસારમાં એમ પણ કહ્યું કે રાગ જીવ કરતો જ નથી, ઉદગળ કરે છે. વળી પાછા આગળ જઈને એમ કહ્યું સમયસારમાં કે નાના જાવ રાગ ઉદગળ કરે, જીવ કરે છે. નહીંતર તો જૈનના મત અરહંતના મતનો નથી. આ 203 કળશ ને 4-5 કળશમાં એ વાત લીધી છે. શું કે તું ઓરિયન્ટના મતનો નથી તો નહીં તો સાંખ્ય થઈ જઈશ તું પાછો, એમ કહે છે. જ્યાં સુધી સમય દર્શન ન થાય ત્યાં સુધી જીવરાજ કરે છે એમ લેજે. કે એમ તો અત્યાર સુધી લીધે જ આવ્યું છે, લેતા જ આવ્યા છે. હવે આપણે મુકાવી દેવાની વાત આવે છે, પાછી કરવાની વાત આવે છે, પાછી મુકાવી દેવાની વાત આવે છે. કરવું શું? કોઈ વાત શ્રદ્ધા અપેક્ષા ને શ્રદ્ધાના બળથી આવે છે, શ્રદ્ધાની પ્રધાનતાથી આવે છે. કોઈ વાત જ્ઞાનની પ્રધાનતાથી આવે છે, કોઈ વાત આચરણની પ્રધાનતાથી આવે છે. શું ગ્રંથ તો આખો મિથ્યા દ્રષ્ટિને સમ્યક દ્રષ્ટિ બનાવવા માટેનો ગ્રંથ છે, તો પણ ફેરવી ફેરવીને આવી વાત આવે છે, એક પ્રકારે વાત આવતી નથી. અને છતાં ક્યાંય પણ પુરવાર પર વિરોધતા નથી, અવિરોધ પણ છે. એનો વાદ વિવાદ ક્યાંક એનો છેડો આવે, રાગ જીવ કરતો જ નથી, રાગ જીવ કરતો જ નથી. ભાઈ નથી એ કરતો, બોલો. રાગ જીવ કરે તો કરે છે. બે વાત પોતપોતાના સ્થાનમાં જે મહાપુરુષોએ કરી છે તે યથાર્થ જ છે. એમાં કાંઈ આગું પાછું કરવાનું દાપણ કરી શકાય. આ સિદ્ધિ વાત છે. સદગુરુ વેદ સુજાન, એમ કે દવા લે તો કે લાવો, દવા બંધ કર તો કે બહુ સારું, દવા આપે તોય એનો રોગ મટાડવા ને દવા બંધ કરાવે તો પણ એનો રોગ મટાડવા. શું આયામ કેમ કહ્યું ને આયામ કેમ કહ્યું? સત ને સત થાપે અને અસત ને નિષેધે, બરાબર છે. અને પાછું એમ કહ્યું કે મતમતાંતર માં મુમુક્ષુએ પડવું નહીં. હવે શું કરવું લોકો? મુમુક્ષુએ મુમુક્ષુએ મતમતાંતર માં પડવું નહીં. તો સમદર્શી પણ આમાં એમ સાચું કે સત ને સત કહે થાપે, અસત ને અસત કહે ને નિષેધે થાપે. એક જ વાત છે, એ બે વાત બરાબર છે. જ્યાં જે વાત કરી તે બે બરાબર છે. તમને સંક્ષેપમાં ભગવાનની સ્તુતિ કરતા કરતા તત્વજ્ઞાનનું નિરૂપણ કર્યું છે. 24 તીર્થંકરની સ્તુતિ કરતા કરતા તત્વજ્ઞાનનું નિરૂપણ કર્યું છે. અને ક્યાંક તો પોતાને સ્ત્રી પર્યાયમાં લઈને ભગવાનની ભક્તિ કરી છે, ભગવાનને પતિ બનાવ્યા છે, પોતે એના સ્ત્રી તરીકે રહ્યા છે. અને એવી રીતે શું આમાં એ છે ને, હવે મારે બીજો કંઠ નું તો આપ જોઈએ, મારે શું એમ કરીને આવે છે કે નહીં? શું એક કંઠ ધાર્યો છે, હવે મારે બીજો કંઠ ન જોઈએ. જેમ પતિવ્રતા સ્ત્રીને બીજો પતિ ન હોય, મારે પણ હવે કોઈ જીનેશ્વર સિવાય બીજો કોઈ દેવ ન હોઈ શકે. હા, હજી આપણે ઋષભ જીનેશ્વર પ્રીતમ મારો ઓરન ચાહું કંઠ, ત્રીજો સાહેબ સંગ નો પરિહરે, મારો ધણી એવો છે. સાદી એમ તો હવે ભાંગી નાખશે. એટલે જ્યાં જે યોગ્ય છે તે કહ્યું છે, પછી ગમે તેમ પકડી લઈએ તો એક પકડીને બેસી જાય તો આમાં કામ આવે એવું. પોતાનાને પોતાના પરિણામમાં ફેરવવું પડે એવું છે, કેમ કે પોતાની યોગ્યતા પણ ફરે છે. બીજાની તો ક્યાં વાત કરવી, એક જ જીવની યોગ્યતા ફરે છે. એક જ જીવને એમ પેલા કહે કે તું ધર્મ પામ્યો નથી, એનું કઈ દુઃખ લાગે છે તને? અને બહુ દુઃખ લાગે એને એમ કે એવું ખેદ નથી કરવાનો, એવો ખેદ કરીને અટકવાનું નથી. કઈ એ આદિ ખેદ નહીં કરતા વિતરાગ પુરુષો નો ધર્મ. હવે જેને ખેદ ન થતો એ ઉપાડી લે પછી ખોટું છે. જેમ એમ કે કર વિચારતો પાપ, વિકલ્પ જ કર્યા કરે અને વિકલ્પાતીત દિશાનો પ્રયત્ન ન કરે તો એ કર વિચારતો પામ ને પકડી લીધું. તો કે કર વિચારતો પામ એનાથી વિચારથી પમાતું નથી. તો કે મૂકો પડતા, આપણે વિચાર કરવા જ નથી, આ હવે સંસારના કાર્યોમાં ડૂબો. એને આત્માનો વિચાર સુદ્ધા ન કરતો હોય એને એમ કે તું વિચાર કર, એના વિચારમાં જ ઇટકો હોય એને એમ કે વિચાર છોડતો પામે છે. કર વિચારતો પામ નહીં, છોડ વિચારતો પામ, ત્યાં એમ કેવું પડે? એક જ જીવની દશા બદલાય એમ ઉપદેશ પણ બદલાય છે. વિતરાગ પુરુષો નો ધર્મ જે દેહાદિ સંબંધીથી હર્ષ વિષાદ વૃત્તિ દૂર કરી, શું એમને એમ લીધું શું છે કદાચ કે હવે ઉંમર થઈ છે, શરીરનો ભરોસો નથી, હજી સુધી આ આત્મા ધર્મ પામ્યો નહીં, અરે રે આ મનુષ્ય પણ આમ નામ ચાલી જાય છે, બહુ ખેદ, બહુ ખેદખીન 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 બહુ થઈ ગયા હોય, તો એને કઈક પણ આત્મા અસંગ શું ચેતન છે, દેહ નો વિકલ્પ છોડી દો. દેહ કાલ પડતો હોય તો ભલે આજ પડે, પણ મારું જે સ્વરૂપ છે એનું સીધું અવલંબન અત્યારે મારે લેવું છે, એ અત્યારે લેવું છે. એ હર્ષ વિષાદને દૂર કરી આત્મા અસંગ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, પોતાનું સ્વરૂપ જા નિશ્ચય સ્વરૂપ, એવી વૃત્તિનો નિશ્ચય કરી. શું એટલે? એવો એવી વૃત્તિનો નિશ્ચય કરીને એટલે સ્વરૂપને સ્વરૂપાકાર વૃત્તિ શું એનો નિર્ણય કરી, નિર્ધાર કરી અને સ્વરૂપનો આશ્રય કરવા જેવું છે, અને તે જ વૃત્તિનું બળ રાખવું, એ જ પરિણામનો આત્માકાર પરિણામનો આત્માશ્રિત પરિણામનો આત્મભાવનું બળ રાખવું, વિકલ્પનું બળ ન રાખવું પણ આત્મભાવનું બળ રાખવું. અહીંયા વૃત્તિનો અર્થ આત્મા અસંગ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એવી વૃત્તિ, એમ હું આત્મા અસંગ શુદ્ધ ચૈતન્ય. પાપનો પશ્ચાતાપ, પાપનો પશ્ચાતાપ થયા વિના રીએ નહીં મુમુક્ષુ હોય તો. કરવો એ પ્રશ્ન તો હોય, પરાણે કરવાની વાત છે, ન કરતો એને કરાવવાની. પણ મુમુક્ષુ જીવ હોય તો એને પોતાના દોષનો પશ્ચાતાપ થયા વિના રીએ નહીં. ખીચું કાણું થઈ ગયું હોય ને પૈસા પડી જાય, શું થાય? શું કઈ ઉંદરે કાપ્યું હોય કે સિલાઈ નીકળી ગઈ હોય અને પાકીટ પડી જાય તો એનું એનું દુઃખ લગાડવું કે ન લગાડવું? કે લાગ્યા વગર રે ને, નુકસાન થાય તો અમથા અમથા પૈસા પડી જાય એનું દુઃખ લાગે કે ન લાગે? હે, નુકસાન થાય એનું દુઃખ લાગે તો અહીંયા અપરાધ નું દુઃખ લાગ્યા વગર રે ને, કેમ કે નુકસાન છે એ આત્માને, એ આત્માની શાંતિને બાળે છે. શું? આત્માની શાંતિને એ બાળે છે. એટલે પાપ તો ઠીક, પાપનું તો દુઃખ લાગે, પણ એથી વધારે દુઃખ તો એકત્વ વૃત્તિનું લાગવા જેવું છે. શું? જે સંયોગો સાથેની એકતા બુદ્ધિને મમત્વ બુદ્ધિ છે, જે દેહાદી સાથેની એકત્વને મમત્વ બુદ્ધિ છે, અને રાગાદી સાથેની એકત્વને મમત્વ બુદ્ધિ છે, એનું દુઃખ લાગવા જેવું છે ખરું તો. એનું એનું જીવ બળે. શું થાય? પૈસા પડી જાય તો એનો જીવ બળે કે ન બળે? અરે રમથું અમથું એમાં બધી બાકેટમાં હોનાનો ચેઇન હોય તો ગળામાં પહેરવો જોતો તો એના બદલે પાકીટમાં મીઠો કે કાંઈ નહીં, હવે અત્યારે કાંઈ નહીં એમાં પડી ગયો, ઠીક આખે આખો. ત્યાં એને કરવો જોઈએ ખેદ એ વાત નથી રહેતી, કેમ કે નુકસાન થયું છે, થઈ જાય છે. એમ અહીંયા પણ આત્માને અહિતકારી પરિણામ, વિરાધક પરિણામ, વિરાધનાના પરિણામ, એકત્વ બુદ્ધિના પરિણામ એ જીવને, જીવ બળવો જોઈએ તો એને કઈક પાત્રતા છે, જીવ બળે તો એને કઈક પાત્રતા છે. પણ એ પાત્રતામાં આવ્યા પછી આગળ ચાલવા માટે એને આત્મવૃત્તિ ઉત્પન્ન કરવી, એમ કે છે એકલા એ ખેદના પરિણામમાં નહીં રહેતા, હું એક અસંગ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું. અસંગ એટલે ભિન્ન, હું એક ભિન્ન દેહથી રાગાદિથી ભિન્ન શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું, એવી આત્માકાર વૃત્તિ એનો નિશ્ચય અને આશ્રય કરી તે જ વૃત્તિનું બળ રાખવું, આત્મવૃત્તિનું બળ રાખવું, વિકલ્પનું બળ ન રાખવું પણ આત્મવૃત્તિનું બળ રાખવું. અને મંદ વૃત્તિ થાય અને પોતાનો પુરુષાર્થ મંદ થાય, આ પુરુષાર્થ લીધો છે એમાં તો, મંદ વૃત્તિ થાય એટલે પુરુષાર્થ મંદ થાય, દર્શન જ્ઞાન ચારિત્રનો ત્યાં વિતરાગ પુરુષોની દશાનું સ્મરણ કરવું કે અરે આ રામચંદ્રજી જેવા, પાંડવ જેવા, શું મહાપુરુષોએ કેવા કેવા ઝંઝાવાતની અંદર શ્રદ્ધા જ્ઞાનમાં મચક ખાધી નથી. ભરત ચક્રવર્તીજીવાએ છ છ ખંડના રાજ ભોગવતા શ્રદ્ધા જ્ઞાનમાં મચક ખાધી, અસંગ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વળગીને રહી ગયા છે. વિતરાગી પુરુષોનું દશાનું સ્મરણ કરવું એ કરતા હતા, તો એટલા માટે લખે છે પોતે એમ કરતા હતા. ઉથલ પાથલના સંયોગોના પ્રકારો ઉદયમાં ભજે ત્યારે એમ કે ઋષભાદિ પુરુષોએ, ઋષભદેવાદી ભગવાનના ભગવાને ગ્રહસ્થની અંદર કેવી રીતે સ્થિરતા રાખી છે, બહુ કઠણ છે આ વાત. તો એમના ચારિત્રનું હું સ્મરણ કરું છું એમ કે છે, કેમ કે મારામાં એવી શક્તિ નથી કે હું આમાં ટકી શકું એમ લાગે છે. બહુ કામ કર્યું છે પણ છતાં એમ માનવાની બુદ્ધિ નથી થતી કે મેં બહુ કામ કર્યું છે, એવો અભિપ્રાય નથી થતો. પણ જ્યાં પ્રસંગોના ઉલ્કાપાત મચે છે ત્યારે એવા ઋષભદેવ ભગવાન જેવા મહાપુરુષો જે ગ્રસ્થાશ્રમમાં રહીને ક્ષાયિક સંકેત હતા ને, સર્વાર્થ સિદ્ધિમાંથી આવ્યા હતા, સમ્યક દર્શન, ક્ષાયિક સમ્યક દર્શન લઈને આવ્યા છે સર્વાર્થ સિદ્ધિમાંથી. મારામાં એવી રીતે રહેવાની હજી મારામાં શક્તિ નથી એમ કરે છે. ચઢાક વૃત્તિ સ્થિતિ થાય, વૃત્તિ મંદ થાય ત્યાં હો, પુરુષાર્થની વૃત્તિ જ્યાં મંદ થાય ત્યાં વિતરાગ પુરુષોની દશાનું સ્મરણ કરવું, તે અદ્ભુત ચારિત્ર ઉપર દ્રષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત કરવી, એવા મહાપુરુષોના આચરણમાં થી પ્રેરણા લેવી, એવા મહાપુરુષોના આચરણથી પ્રેરણા લેવી. પ્રમાદ થાય ત્યારે મહાપુરુષોના આચરણ રૂપ કથાનું યોગને ચિંતવનમાં લેવો, વૃત્તિ જળ જેવી થાય, કાંઈ આત્મવિચાર ન ચાલે તો કરણાનું યોગમાં બુદ્ધિને મતિને પરોવી, શું જ્ઞાનને જ કરણાનું યોગમાં પ્રવરવું. એમણે ચારે અનુયોગમાં લીધું છે, એક જગ્યાએ ચારે અનુયોગની વાત લીધી છે, આમ થાય ત્યારે આમ કરવું, આમ થાય ત્યારે આમ કરવું. નહીં, એમાં એમ કહેવા માંગે છે કે માણસ કોઈ વખત એનું મન સુસ્ત થઈ જાય, કેવું થઈ જાય, આત્માનો કઈ વિચાર જ ચાલે નહીં, હાવ સુસ્ત મન થઈ જાય, બીજી પણ પ્રવૃત્તિનો વિચાર ન ચાલે, સુસ્ત મન થઈ જાય. તો એ મનને ગતિ આપવા માટે આ વિચારને ફેરવવા, આનું આમ થાય છે, આવા આવા ભાવનું આવું ફળ મળે છે, આવા ભાવનું આવું ફળ મળે છે, આવા ભાવનું આવું ફળ મળે છે, એ રોગ અનુસારની દવા છે લ્યો, ઠીક. બહુ વિશિષ્ટ પ્રજ્ઞાવંત પુરુષ હતા શ્રીમદજી છે, એ કોઈ વિશિષ્ટ પ્રજ્ઞાવંત પુરુષ હતા, એટલે કયા રોગ વખતે કઈ દવા આપવી એ બધું લખતા ગયા છે. એમાં સ્થૂળ વિષય પણ છે અને સૂક્ષ્મ વિષય પણ છે, એમાં એકલો સૂક્ષ્મ વિષય નથી, સ્થૂળ વિષય પણ છે. શું કે આવી રીતે સુસ્ત મન હોય અને મન સહિત મતિશ્રુતિનો સારો એવો પોતાનો ઉઘાડ હોય છતાં એને એનું પરિણમન હાવ સુસ્ત થઈ જાય તો તેની જ ગતિનું આયુષ બંધાઈ જાય, ગતિ પડી જાય તો તિરિંજ પડી જાય, તો કામે લાગતો. એક એક સમય જાય છે એ રત્ન ચિંતામણીથી અધિક છે, ચક્રવર્તીની સંપત્તિથી પણ અધિક છે એવું મૂલ્ય જાણીને એનો સદુપયોગ તો હું કર. કર્મ કથાનું રૂપ પણ કામ આવે છે, જ્ઞાનીઓને પણ, મુમુક્ષુને તો કામ આવે એમ નહીં, જ્ઞાનીઓને પણ કામ આવે છે. જુઓ ગુરુદેવના પ્રવચનોમાં તમે જોજો કથાનું યોગની ઘણી વાત આવશે, રામચંદ્રજીની, શું પાંડવોની, એવી ઘણી વાતો આવે છે. કારણ શું? કથાનું યોગની વાતો ચારે અનુયોગ આવવાના, એક પ્રવચનમાં ચારે અનુયોગ આવવાના. કર્ણાનુયોગની વાત આવ્યા વગર એ નહીં, દ્રવ્યાનુયોગની આવ્યા વગર, દ્રવ્યાનુયોગ તો મુખ્ય વિષય હતો ગુરુદેવનો, પણ કર્ણાનુયોગ નહીં પણ આવે. શું? આમાંથી આમ બંધાય, આમાંથી આમ બંધાય, એનું આમ થાય, એનો રસમંદ થાય, ફલાણું થાય, એની આ લેશિયા થાય, બધી લેશિયાની વાતો, એ બધું કર્ણાનુયોગમાં જાય છે. ચૌદ બ્રહ્માંડનો જેટલો વિષય છે એ બધો કર્ણાનુયોગમાં જાય છે. એ બધું આવ્યું ઓછા વધતા પ્રમાણમાં બધું આવ્યા વિના રે નહીં. કેમ કે કોઈ જીવ કઈ સ્થિતિમાં બેઠો છે, કોઈ જીવ કઈ સ્થિતિમાં બેઠો છે, કોઈ જીવ કઈ સ્થિતિમાં, સભાની અંદર તો અનેક જાતના જીવો છે. કોઈને કાંઈ કામમાં આવી જાય, કોઈને કાંઈ કામમાં આવી જાય, જેવી જેની યોગ્યતા ગ્રહણ કરવા તૈયાર થયેલો હોવો જોઈએ. જેને અડવું નથી એને તો કાંઈ અડવાનું નથી, જે તૈયાર લેવા માટે તૈયાર થયો છે એને તો કાંઈ ને કાંઈ માલ મળ્યા વગર રે નહીં. શું? એ પરમાગમસારના ઉપદઘાતમાં નાખ્યું છે, પરમાગમસારના ઉપદઘાતમાં એ પૂછ્યું છે. ગુરુદેવના પ્રવચનોમાં એ વાત હતી કે એક અગણમાં અગણ મનુષ્યથી માંડીને શું વિદ્વાનમાં વિદ્વાન, ઘણો શાસ્ત્રનો વિદ્વાન હોય એ બધાને માલ મળે એવું એમનો વક્તવ્ય હતું પ્રવચનનો. શ્રુતની લબ્ધિ હતી ને એમ કરીને યાદ લીધી છે, શ્રુતની લબ્ધિ હતી. તેઓશ્રીના નિર્મળ ભાવ શ્રુત જ્ઞાનમાં અધ્યાત્મના અનેક ગૂઢ રહસ્યો ભાષ્યમાન થઈને વચન રૂપે વ્યક્ત થયા છે. સાદી ભાષામાં પણ, એટલે કાઠિયાવાડી ભાષા, સાદી સાદી ભાષામાં પણ છણાવટ કરવાની વિશદ શૈલી, એટલે સ્પષ્ટ શૈલીમાં અધ્યાત્મની અનેકવિધ સૂક્ષ્મતા, પુરુષાર્થ પ્રેરક તીક્ષ્ણતા, સ્વાનુભવની અભેદતા આદિ અલૌકિક ગુણોથી વિભૂષિત એવી તેઓ શ્રીની વાણીમાં ભલે લૌકિક વક્તૃત્વ કળાની કૃત્રિમતા નહોતી. શું? હવે લોકો વક્તાઓ હોય ને, એ છતાં એ જાતની ભલે ન હોય, છતાં પણ વિદ્વાનમાં વિદ્વાન શ્રોતા હોય સભાની અંદર, શું વિદ્વાનમાં વિદ્વાન શ્રોતા બેઠો હોય અને અભણમાં અભણ કોઈ શ્રોતા ગામડીઓ આવીને બેઠો હોય, ચાર ચોપડીએ નો અભિણ્યો હોય, શું છતાં પણ અભણમાં અભણ શ્રોતા ઉપર કોઈ એવી અવર્ણનીય પ્રભાવિત, એ પ્રભાવિત થતા બધા જ પ્રભાવિત થાય, શું એવી અસર થતી કે હજારો શ્રોતાઓ જાણે મંત્રમુગ્ધ થઈને ડૂબી જતા. પિન ડ્રોપ સાયલન્સ હોય, 10,000ની મેદની હોય તો પણ ઘોંઘાટ ન હોય. વિદ્વાનમાં વિદ્વાન અને અભણમાં અભણ માણસોને પ્રભાવિત કરનારી વાણી હતી. એ બધો વિષય આવતો, સ્થૂળ સૂક્ષ્મ બધો વિષય, જેને જે કોટીમાં હોય એને લગભગ કામમાં આવી જાય એને એમ થાય કે આમ મને કામમાં આવી એ વાત છે ખરી પ્રવચનમાં, એને એમ લાગે. જો ધ્યાન એનું કાંઈ લેવા માટેનું હોય તો લાગે, નહીતર ન લાગે. મારે કઈ કામમાંથી મેળવવું છે એમ લાગે તો એને કામની કોઈ ને કોઈ વાત આવ્યા વગર રે નહીં. ઘણા શ્રોતાઓ ગુરુદેવને કહેતા પ્રવચન પછી, સાહેબ એક પ્રશ્ન બહુ ઘણા વખતથી મૂંઝવતો હતો ને, પણ વગર પૂછે આપના પ્રવચનમાં જવાબ આવી ગયો. હવે તો સેંકડો દાખલા બન્યા છે, પૂછ્યા વગર પણ જવાબ આવી ગયો છે. એમના અદભુત ચારિત્ર ઉપર દ્રષ્ટિ પ્રેરીને મિત્ર ઘણા એવું શું વિચારે છે, આપણે તો હવે કથાનું યુગનું કાંઈ કામ નહીં, આપણે તો એકલો દ્રવ્યનો યોગ પકડવા, કરણાનો યોગનું કામ નહીં ને આપણે તો, પણ ભાઈ બધું કામમાં આવે એવું છે. એ પ્રત્યે કોઈને એક ધારી જ્ઞાનીઓની રહેતી નથી. આ તો મોક્ષ માર્ગે ચડેલા એકાવતારી પુરુષો છે, તો પણ તીવ્રમન તીવ્રમન પુરુષાર્થ થયા કરે છે. એ પણ ઋષભદેવ ભગવાનના ચારિત્રને, જનક વિદેહીના ચારિત્રને સંભાળે છે. એમની દશાનું સ્મરણ કરવું, તે અદભુત ચારિત્ર ઉપર દ્રષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત કરવી, એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારક તથા કલ્યાણ સ્વરૂપ છે. એ પ્રકારે સુગમપણે અને ઉત્કૃષ્ટ પ્રકારે આત્માને ઉપકાર થાય અને કલ્યાણ થાય એવો એ પ્રકાર છે. માટે એ પ્રકારમાં આવવું, જેને પત્ર લખ્યું છે એને એ પ્રકારમાં આવવા માટે લખ્યું છે. લિખિત શબ્દ વાપર્યો છે નિર્વિકલ્પ, આટલો લખ્યા પછી શબ્દ વાપર્યો છે નિર્વિકલ્પ. હું તો નિર્વિકલ્પ છું, આ બધા વિકલ્પ છે તે હું નથી, વિકલ્પ છે તે હું નથી ને વિકલ્પ છે તે મારા નથી. જીનવાણી ની મહિમા ઓછી થઈ નઈ, જીનવાણી નો તિરસ્કાર થયો. શું થયો? ટોડરમલજીએ સંવેજ્ઞાન ચંદ્રિકા ટીકા લખી છે ગોમટસાર ઉપર, ને એમાં એક જરા ધ્યાન ખેંચવા જેવી વાત લખી છે, ખંડવામાં વાંચી હતી ટીકા. કરુણાનો યોગ છે એના, એની ઉપેક્ષા કરતા જીવવાણીનો તિરસ્કાર થશે. માટે ચારે અનુયોગમાંથી કોઈ પણ અનુયોગનો તિરસ્કાર જાણે અજાણે ન થાય એવું લક્ષ, એવો ખ્યાલ મુમુક્ષુને બરાબર હોવો જોઈએ. કાંઈ ન થવું જોઈએ. જેટલો સમયસાર પૂજ્ય છે એટલો જ ગોમટસાર પૂજ્ય છે. શું? જેટલો સમયસાર પૂજ્ય છે એટલો જ ગોમટસાર પૂજ્ય છે. એ નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી દેવની વાણી છે, એ જીનવાણી છે. ભલે કરણામ યોગ ઉપર લખાણી હોય ત્યારે એમને એ જરૂરી લાગ્યું હશે. શું? જે જે મહાત્માઓને જે જે કાળમાં વર્તમાન પરિસ્થિતિ અનુસાર જે શાસ્ત્રોની, જે અનુયોગ ઉપર શાસ્ત્રોની રચના કરવી યોગ્ય લાગે ત્યારે કરે છે, અને તે યોગ્ય છે. પુરુષોદંત અને ભૂતબલી ષટખંડાગમની રચના કરી, કર્ણાનુયોગના ગ્રંથ છે. વિશ્વન સ્વામી જેવા એના ઉપર ટીકા કરી, અધ્યાત્મ ગ્રંથ ના લીધો, ષટખંડાગમ ઉપર ટીકા કરી, ધવલદેવ ધવાળાદી કર્ણાનુયોગના ગ્રંથ પર. વિશ્વન સ્વામી એટલે કલિકાળ સર્વજ્ઞ કહેવાના, કેવા? આ કાળના સર્વજ્ઞ કહેવાના. એટલો ફાટ ફાટ જ્ઞાનનો દરિયો જોઈ લ્યો. શું? એ વખતમાં તો લોકો એમ કહેતા કે જૈનમાં કેવળ જ્ઞાની થાય છે એની ખાતરી કરવી હોય તો જાઓ વીરસેન સ્વામી પાસે, એ છદ્મસ્ત છે પણ તમને ખાતરી થઈ જશે કે આત્માને કેવળ જ્ઞાન થાય છે કે ન થાય. એમ કેવળ જ્ઞાની લાગે એનો પરિચય કરતા, કાં તો કોઈ કેવળ જ્ઞાની લાગે છે. શું? કેવા આચાર્ય હોય છે? કરણાનો યોગ હાથમાં લઈએ છે. કરણાનો યોગ એટલે કર્મનો વિષય, કર્મબંધનો વિષય અને કર્મના ફળનો વિષય. કર્મફળ 14 બ્રહ્માંડમાં છે, દેવલોક મનુષ્યલોક ચારે ગતિ અધોલોક બધા કર્મના ફળ છે ને, તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ એ ભોગવવાના સ્થાનો છે, કર્મ ભોગવવાના સ્થાનો છે, એ બધા કર્ણાનો યોગમાં આવે. એનું કારણ છે પ્રથમ સૂક્ષ્મ છે ને, એ વખતે એ અન્ય મતોનું ઘણું જોર હતું. અન્ય મતોનું ભગવાનને 500 વર્ષ થયા, શ્વેતાંબર મતની શરૂઆત થઈ અને બીજા મતો પણ બહુ ફૂલા ફાયલા, વેદાંતાદી પણ. એની સામે આવા ચમત્કારિક મહાત્મા હોય તો સમાજ ઢળતો વળતો પાછો વળી જાય. નહીતર બહુ મોટો પ્રવાહ આખો પલટાઈ જાય, અન્ય મતમાં પલટાઈ જાય, જૈન માંથી અજૈન થઈ જાય. એટલે આવા જ્ઞાનધારી સાતિશય જ્ઞાનધારીની રચનાઓ જોઈને એમ થાય કે નહીં, જૈનમાં છે એ ક્યાંય જોવામાં આવતો નથી. કેમ કે અન્ય મતમાં કોઈ કર્મની એનો વિષય આટલો સૂક્ષ્મ અને ઊંડો છે એને, શું એ ચમત્કારિક લાગે એની પાસે. કથાનો યોગ, મહાપુરુષોના પુરાણો કથા, એને કથાનો યોગ કહે છે. જે પુરાણ પુરુષો થઈ ગયા, જૂના પુરુષો થઈ ગયા, એમની કથા કરવી તે કથાનું કથાનો યોગ. અને મુનિઓના અને ગૃહસ્થોના જે વ્યવહાર આચરણ, નિશ્ચય આચરણ, આચરણ પૂર્વકના જે વ્યવહાર આચરણ, એને ચરણાનું યોગ કહે છે. કયા ગુણ સ્થાને કેટલું આચરણ હોય, કયા ગુણ સ્થાને કેટલું આચરણ હોય, એને ચરણાનું યોગ કહે છે. અને પદાર્થનું વિજ્ઞાન જ્યાં છે એને દ્રવ્યાનું યોગ કહે છે. દ્રવ્ય ગુણ પર્યાય ઉત્પાદ વય ધ્રુવ ગુણ ગુણીને ધર્મોની ચર્ચા કરી હોય એ દ્રવ્યાનું યોગ છે. અને ચારેયનું યોગમાં આત્મકલ્યાણનો અધ્યાત્મનો વિષય બરાબર સાંકળી લેવામાં આવ્યો હોય છે. ક્યાંય પાછું અધ્યાત્મ નથી એવું નથી, ચારેયમાં સળંગ અધ્યાત્મ છે. શું બહુ હીણો કાળ છે. 1954 ને અત્યારે છે 48 ને 54 94 વર્ષ પહેલાની વાત છે. 94 વર્ષ પહેલા એમ કે છે કે કરાળ કાળ છે. શું અત્યારે તો વિપરીતા ઘણી બધી છે. આ અવસર્પિણી કાળમાં 24 તીર્થંકર થયા, 2500 વર્ષ થઈ ગયા છે ભગવાનને. 24 તીર્થંકર થયા, છેલ્લા તીર્થંકર ને તેમાં છેલ્લા તીર્થંકર શ્રમણ ભગવાન શ્રી મહાવીર દીક્ષિત થયા પણ એકલા, અને સિદ્ધિ પાયમાં પણ એકલા. લગભગ 2.5 મહિના બાકી હતા, 2 મહિના ને 20 દિવસ જેવું એમને નિર્વાણ પદને પ્રાપ્ત થયા. અને એમના પછી 3 કેવડી થયા, ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી ને જંબુ સ્વામી. જેઓને કાળ તીર્થંકર જેવા તીર્થંકર થયા તો સિદ્ધિપાઈમાં નિર્વાણ પદમાં એકલા ગયા, અને દીક્ષાપાઈમાં દીક્ષિત થયા પણ એકલા. દીક્ષા પણ એમને એકલા દીક્ષા લીધી, નહીતર તો હજારો રાજાઓ, હજારો માણસો, સેંકડો માણસો એની સાથે દીક્ષિત થઈ જાય એવા પ્રભાવિત પુરુષો હોય કે સેંકડો એની સાથે હજારો દીક્ષિત થઈ જાય. ઋષભદેવ ભગવાનમાં 4000 રાજાઓ હતા દીક્ષામાં, તો પોતે રાજા હતા ને બીજા 4000 રાજાઓ દીક્ષિત થઈ ગયા રાજપાટ છોડીને. પછી ન પાડી શકાય પછી જુદી વાત છે, પણ થઈ ગયા તો થઈ ગયા. મિથ્યા દ્રષ્ટિ હોય તો થઈ જાય એમ નહીં, સમ્યક દ્રષ્ટિ થાય નહીં. મિથ્યા દ્રષ્ટિ હોય તો પણ એટલો વૈરાગ હોય. હા, નિયમથી મોક્ષ ગામી જ હોય ગંધર હોય. દીક્ષિત થયા પણ એકલા, સિદ્ધિ પાયમાં પણ એકલા, પ્રથમ ઉપદેશ તેમનો પણ અફર ગયો. કેવો કાળ છે વિચિત્ર એમ કે. એવું નથી કે કોઈ સમર્થ પુરુષ થાય એટલે સામે ઘણા પામે, એવું નથી. એવું હોય પણ ખરું ને એવું ન પણ હોય. ન પણ હોય તો એ આવા કરાળ કાળમાં ન હોય એમ સમજવું. કઈ ગમે કારણ છે વાત હશે કોઈ, નહીતર તો એમ હશે કદાચ કે ભગવાનની વાણી નીકળે ને તરત જ કોઈને સમ્યક દર્શન થાય. ઘણા ગૌતમ ગંધર હતા, એમને તો તરત જ લાભ થયો છે. વિગત આપવામાં આપણે ન જઈએ, તો કાળ ઘણો હીણો છે એમ કે કાળ ઘણો હીણો છે. ઉડાવ સર્પિણી કાળ છે એ દાનતરાયજી નો ગાયો, જૈન શાસ્ત્ર ના નિંદક ઉડાવ સર્પિણી જોરા જૈન શાસ્ત્ર ની પણ નિંદા કરશે. જૈન હોવા છતાં પણ જૈન શાસ્ત્ર ની જ્ઞાની ની માની ની નિંદા કરશે. જ્ઞાની જાણીને જ્ઞાની ચૂપ રહીએ, ઉડાવ સર્પિણી જોરા. ઉડાવ સર્પિણી નું જોર છે એ જીનવાણી નો પણ નિંદા કરશે, જીન પ્રતિમા ની પણ નિંદા કરશે એવા જૈનો થશે. આ ઉડાવ સર્પિણી નું સ્વરૂપ બતાવે છે. આઠસો ને 44 માં વર્તમાન કાળ વિશેના ઉદ્ગારો એમના નીકળેલા છે. આ અત્યારે પરિસ્થિતિ છે.